એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌને નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એવા પાના ઉથલાવવાના છીએ જે ઘણીવાર રોમન સામ્રાજ્યની ભવ્યતા નીચે દબાઈ જાય છે.
બરાબર.
આપણે વાત કરીશું ઇટ્રસ્કન્સ વિશે, એક એવી સંસ્કૃતિ જે રોમના ઉદય પહેલાં ઇટલીમાં ખૂબ શક્તિશાળી હતી, પણ તેમને ઘણીવાર એક રહસ્યમય ખોવાયેલી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે.
હા, જેમની ભાષા અને મૂળ વિશે મતલબ આજે પણ અનેક અટકળો ચાલે છે.
અને આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ રહસ્યના પડદા પાછળ ખરેખર શું છે તે સમજવું. શું તેઓ સાચે જ ઇતિહાસમાં અચાનક આવીને ગાયબ થઈ ગયા,
કે પછી આખી વાત કંઈક જુદી જ છે? આ સમજવા માટે આપણે ક્રિસ્ટોફર સ્મિથના પુસ્તક ધ ઇટ્રસ્કન્સનો આધાર લઈશું. સ્મિથ એક જાણીતા ઇતિહાસકાર અને પુરાતત્વવિદ છે,
અને એમનો દ્રષ્ટિકોણ ઘણો અલગ છે, ખરું ને?
હા, બહુ જ અલગ. કારણ કે સ્મિથ દલીલ કરે છે કે ઇટ્રસ્કન્સ વિશેની આપણી મોટાભાગની છાપ એ રોમન લેખકો અને પછીથી આધુનિક કલ્પનાઓથી બનેલી છે.
એટલે કે એમણે જે લખ્યું આપણે માની લીધું.
બરાબર. સ્મિથ આપણને લેખિત ઇતિહાસની પેલેપાર જઈને પુરાતત્વીય પુરાવાઓ, એટલે કે ઇટ્રસ્કન્સ દ્વારા પાછળ છોડવામાં આવેલી વાસ્તવિક વસ્તુઓ, એમના શહેરોના ખંડેર, એમની કબરો, એના પર ધ્યાન આપવા કહે છે.
સાચી વાત છે. કારણ કે પથ્થરો અને માટીના વાસણો ઘણીવાર પક્ષપાતી ઇતિહાસકારો કરતાં વધુ સાચી વાર્તા કહેતા હોય છે.
ચોક્કસ. અને આ વિષય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે તે આપણને શીખવે છે કે પશ્ચિમી સંસ્કૃતિનો પાયો માત્ર ગ્રીસ અને રોમ પર નથી ટકેલો. ઇટ્રસ્કન્સ જેવા અનેક પ્રવાહોએ તેને આકાર આપ્યો છે, જેમના વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ.
તો ચાલો આ ખોવાયેલી કડીને ફરીથી જોડીએ અને સમજીએ કે ઇટ્રસ્કન્સ ખરેખર કોણ હતા. સૌથી પહેલો અને સદીઓ જૂનો સવાલ, આ લોકો આવ્યા ક્યાંથી?
હા, આ સૌથી મોટો સવાલ છે.
પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસની થિયરી ખૂબ પ્રચલિત છે કે તેઓ પૂર્વમાંથી, એટલે કે આજના તુર્કીના વિસ્તારમાંથી સ્થળાંતર કરીને ઇટાલી આવ્યા હતા.
હા, અને આ એક જ થિયરીએ ઇટ્રસ્કન રહસ્યને જન્મ આપ્યો. એમને હંમેશા ઇટાલીમાં બહારના વિદેશી લોકો તરીકે જોવામાં આવ્યા.
અચ્છા.
પણ ક્રિસ્ટોફર સ્મિથ આખી વાતને જુદા દ્રષ્ટિકોણથી જુએ છે. તે કહે છે કે તેઓ ક્યાંથી આવ્યા એ પ્રશ્ન જ કદાચ ખોટો છે.
ઓહો.
સાચો પ્રશ્ન એ છે કે તેઓ ઇટાલીમાં રહીને ઇટ્રસ્કન કેવી રીતે બન્યા.
વાહ, આ તો આખી વિચારસરણી જ બદલી નાખે છે. મતલબ કે તેઓ ક્યાંકથી આવીને વસ્યા એના કરતાં તેઓ ત્યાં જ કેવી રીતે વિકસ્યા એ વધુ મહત્વનું છે.
બિલકુલ.
તો આ માટે સ્મિથ પાસે શું પુરાવા છે?
પુરાતત્વીય પુરાવા એ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઇટ્રસ્કન સંસ્કૃતિનો વિકાસ ઇટાલીની જ એક જૂની સ્થાનિક સંસ્કૃતિ, જેને વિલાનો વન કહેવાય છે, તેમાંથી થયો હતો.
એટલે કે એ લોકો ત્યાં પહેલાથી જ હતા.
એક રીતે કહીએ તો આ કોઈ એક રાતમાં થયેલું સામૂહિક સ્થળાંતર નહોતું. આ એક ધીમી, સેંકડો વર્ષો સુધી ચાલેલી પ્રક્રિયા હતી.
તો પછી તેમનામાં જે પૂર્વીય સંસ્કૃતિની ઝલક દેખાય છે તેનું શું? એ ક્યાંથી આવ્યું?
એનું કારણ હતું વેપાર અને સાંસ્કૃતિક આદાન પ્રદાન. ઇટ્રસ્કન્સ, ખબર છે, કુશળ નાવિકો અને વેપારીઓ હતા. તેઓ ગ્રીસ, ફિનિશિયા એટલે કે આજનું લેબનાન અને ઇજિપ્ત સાથે વેપાર કરતા હતા.
ઓકે.
આ સંપર્કને કારણે તેમણે બહારની દુનિયામાંથી ઘણી કળાઓ, વિચારો અને ટેકનોલોજી અપનાવી, પણ તેને પોતાની સ્થાનિક પરંપરાઓ સાથે બેળવીને કંઈક નવું અને અનોખું બનાવ્યું.
એટલે કે તેમની ઓળખ બહારથી લાદવામાં આવેલી નહોતી, પણ ત્યાં જ વિકસી હતી. આ તો આખી વાત જ બદલી નાખે છે.
એકદમ.
મતલબ કે તેઓ વિદેશી નહોતા, પણ સ્થાનિક હતા, જેઓ દુનિયા સાથે જોડાયેલા હતા.
એકદમ સાચી વાત. ઇટ્રસ્કન ઓળખ ઇટાલીની ધરતી પર જ બહારની દુનિયા સાથેના સંવાદથી ઘડાઈ હતી.
અને આ સંવાદથી જે સમાજ બન્યો એ પણ એટલો જ અનોખો હતો. ખાસ કરીને જ્યારે આપણે એમના સમાજમાં સ્ત્રીઓના સ્થાનની વાત કરીએ ત્યારે તો ગ્રીક અને રોમન લેખકો પણ ચોંકી જતા હતા.
હા, અને તે ચોંકી જાય એ સ્વાભાવિક હતું. આપણી પાસે કબરના ચિત્રો અને શવપેટીઓ પરથી એટલા બધા પુરાવા મળે છે જે બતાવે છે કે ઇટ્રસ્કન સ્ત્રીઓનું જીવન
એમના કરતાં ઘણું અલગ હતું.
હા, તેમના સમકાલીન સમાજ કરતાં ઘણું જ અલગ. ઉદાહરણ તરીકે, ઉચ્ચ વર્ગની ઇટ્રસ્કન સ્ત્રીઓ સાક્ષર હતી.
ઓ વાહ!
આપણને એવી વસ્તુઓ મળી છે જેના પર સ્ત્રીઓના નામ કોતરેલા છે, જે દર્શાવે છે કે તેઓ પોતાની સંપત્તિ ધરાવતી હતી અને વાંચી લખી શકતી હતી.
અને મેં એ પણ સાંભળ્યું છે કે લગ્ન પછી પણ તેઓ પોતાનું કુટુંબનું નામ જાળવી રાખતી હતી, જે એ જમાનામાં તો બહુ મોટી વાત ગણાય.
બહુ જ મોટી વાત. અને સૌથી મોટી વાત જે ગ્રીક અને રોમન લોકોને આઘાત આપતી હતી તે એ હતી કે ઇટ્રસ્કન સ્ત્રીઓ પુરુષો સાથે જાહેરમાં ભોજન સમારંભોમાં ભાગ લેતી હતી.
અચ્છા.
ગ્રીક સમાજમાં એક સારી સ્ત્રી ઘરની ચાર દિવાલોમાં જ રહેતી. જાહેરમાં પુરુષો સાથે ભોજન કરવું એ તો મતલબ હલકા દરજાની સ્ત્રીઓનું કામ ગણાતું.
એટલે એમના માટે આ એકદમ આઘાતજનક હતું.
બહુ જ. એટલે જ્યારે તેઓ ઇટ્રસ્કન સ્ત્રીઓને આટલી સ્વતંત્રતાથી વર્તતી જોતા ત્યારે તેમને તે નૈતિક પતન જેવું લાગતું.
આનું સૌથી ઉત્તમ ઉદાહરણ પેલી પ્રખ્યાત જીવનસાથીઓની શબ પેટી છે, બરાબર? સાર્કોફેગસ ઓફ ધ સ્પાઉસીસ.
બિલકુલ. તમે કલ્પના કરો, માટીની બનેલી એક મોટી શબ પેટી જેના ઢાંકણા પર એક પુરુષ અને સ્ત્રી અડધા સૂતેલી અવસ્થામાં છે, એકબીજાને અડીને, જાણે કોઈ ભોજન સમારંભમાં હોય.
હા, મેં એની તસવીર જોઈ છે. ખૂબ જ જીવંત લાગે છે.
એકદમ. તેમના ચહેરા પર હળવું સ્મિત છે, તેમની મુદ્રાઓ ખૂબ જ સહજ છે. આ કોઈ રાજા રાણીની ગંભીર મૂર્તિ નથી, પણ એક પ્રેમાળ યુગલનું ચિત્રણ છે જે સાથે જીવન માણી રહ્યું છે.
એટલે આ કલાકૃતિ માત્ર કલા નથી, પણ એમના સમાજનું પ્રતિબિંબ છે.
ચોક્કસ. તે ઇટ્રસ્કન સમાજમાં સ્ત્રી પુરુષ વચ્ચેના સમાનતા ભર્યા સંબંધનું જીવંત પ્રતીક છે.
તો એમ કહી શકાય કે તેમનો સમાજ એમના પાડોશીઓ કરતાં વધુ ઉદાર અને સમાનતાવાદી હતો.
નિશંકપણે. તે બતાવે છે કે આપણે ઇતિહાસને હંમેશા ગ્રીસ કે રોમના ચશ્માથી ન જોવો જોઈએ. દરેક સંસ્કૃતિના પોતાના આગવા મૂલ્યો હોય છે.
સાચી વાત. સમાજની વાત પછી ચાલો તેમના જીવનના એક અત્યંત મહત્વના પાસા પર આવીએ, ધર્મ. રોમનો પણ તેમને ધર્મના મામલે ગુરુ માનતા હતા.
હા, બિલકુલ.
એમની આખી ધાર્મિક પ્રણાલીને ડિસિપ્લિના ઇટ્રસ્કા કહેવાતી. આ શું હતું?
જુઓ, ડિસિપ્લિના ઇટ્રસ્કા એ કોઈ એક ધાર્મિક ગ્રંથ નહોતો, એ જ્ઞાન અને વિધિઓની એક વિસ્તૃત પ્રણાલી હતી.
એટલે કે એક પ્રકારની ગાઈડબુક.
હા, કહી શકાય. તે દેવતાઓની ઈચ્છાને કેવી રીતે સમજવી, પ્રકૃતિના સંકેતોનું અર્થવિટન કેવી રીતે કરવું અને યોગ્ય ધાર્મિક વિધિઓ ક્યારે અને કેવી રીતે કરવી તેની એક જટિલ માર્ગદર્શિકા હતી. તેમના માટે ધર્મ એ જીવનનો અભિન્ન અંગ હતો.
મતલબ દરેક બાબતમાં?
હા, દરેક બાબતમાં. શહેર ક્યાં વસાવવું, યુદ્ધ ક્યારે કરવું, પાક ક્યારે વાવવો, દરેક નિર્ણય દેવતાઓની સલાહ લઈને જ થતો.
પણ આ દેવતાઓની સલાહ તેઓ લેતા કેવી રીતે? મેં ભવિષ્યવાણીની એમની વિચિત્ર પદ્ધતિઓ વિશે સાંભળ્યું છે.
હા, અને તેઓ આ કળામાં માહિર ગણાતા. એમની મુખ્ય ત્રણ પદ્ધતિઓ હતી. પહેલી અને સૌથી પ્રખ્યાત હતી હારુસ્પેસી.
હારુસ્પેસી?
હા. આમાં બલિ ચઢાવેલા પ્રાણી, ખાસ કરીને ઘેટાના, આંતરડા અને યકૃતની તપાસ કરવામાં આવતી. પુરોહિત, જેને હારુસ્પેક્સ કહેવાતો, તે યકૃતના આકાર, રંગ અને તેના પરના નિશાનોનું વિશ્લેષણ કરીને દેવતાઓનો સંદેશ સમજાવતો.
ઓહ!
આપણને કાંસાનું બનેલું એક યકૃતનું મોડેલ પણ મળ્યું છે, જેના પર જુદા જુદા દેવતાઓના નામ લખેલા છે. કદાચ એનો ઉપયોગ પુરોહિતોને તાલીમ આપવા માટે થતો હશે.
પ્રાણીઓના આંતરડામાંથી ભવિષ્ય જોવું, આજના જમાનામાં તો આ બહુ જ વિચિત્ર લાગે છે.
બીજી કઈ પદ્ધતિઓ હતી?
બીજી પદ્ધતિ હતી આકાશમાં ઉડતા પક્ષીઓનું નિરીક્ષણ.
પક્ષીઓનું?
હા. પક્ષીઓ કઈ દિશામાંથી આવે છે, કઈ દિશામાં જાય છે, તેમની સંખ્યા કેટલી છે, તેઓ કેવો અવાજ કરે છે, આ દરેક બાબતનો એક ચોક્કસ અર્થ હતો. અને ત્રીજી પદ્ધતિ હતી વીજળીના ચમકારાનું વિશ્લેષણ. વીજળીના ચમકારા કેવી રીતે?
આકાશને કયા ભાગમાં કેવા પ્રકારની વીજળી થઈ તેના આધારે નક્કી થતું કે કયા દેવતા શું સંદેશ આપી રહ્યા છે.
અને આ બધું જ જ્ઞાન રોમનોએ તેમની પાસેથી લીધું, ખરું ને?
હા. અને આ જ સૌથી રસપ્રદ વાત છે, રોમન્સ ઇટ્રસ્કન્સની આ કળાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે આ આખી પ્રણાલી અપનાવી લીધી. રોમન સેનેટમાં મહત્વના નિર્ણયો લેતા પહેલા હંમેશા ઇટ્રસ્કન પદ્ધતિથી ભવિષ્યવાણી કરવામાં આવતી.
એટલે એમ કહી શકાય કે ઇટ્રસ્કન્સ ભલે રાજકીય રીતે હારી ગયા, પણ તેમનું ધાર્મિક જ્ઞાન તો જીવંત રહ્યું.
બરાબર. તે રોમન સામ્રાજ્યના કેન્દ્રમાં સદીઓ સુધી જીવંત રહ્યું.
તો હવે આપણે એ તબક્કા પર આવીએ છીએ જ્યાં ઇતિહાસ બદલાય છે આપણને સામાન્ય રીતે એવું શીખવવામાં આવે છે કે રોમે ઇટ્રસ્કન્સ પર વિજય મેળવ્યો, પણ સ્મિથ મુજબ આ વાર્તા એટલી સીધી સાધી નથી.
બિલકુલ નથી. વિજય શબ્દથી એવું લાગે છે કે જાણે કોઈ એક મોટું યુદ્ધ થયું અને ઇટ્રસ્કન્સ હરી ગયા, પણ હકીકતમાં આ સેંકડો વર્ષો સુધી ચાલેલી એક લાંબી અને જટિલ પ્રક્રિયા હતી.
લાંબી પ્રક્રિયા.
હા, તેમાં નાના મોટા સંઘર્ષો, રાજકીય સંધિઓ, લગ્ન સંબંધો અને ધીમે ધીમે થયેલો સાંસ્કૃતિક સમાવેશ બધું જ સામેલ હતું.
તો પછી તેમના પતનનું મુખ્ય કારણ શું હતું? જો તેઓ આટલા વિકસિત હતા તો રોમનો સામે ટકી કેમ ન શક્યા?
તેનું સૌથી મોટું કારણ તેમની રાજકીય એકતાનો અભાવ હતો.
એટલે કે તેઓ એક ન હતા.
બરાબર. ઇટ્રુરિયા કોઈ એક દેશ કે સામ્રાજ્ય નહોતું, તે 12 જેટલા સ્વતંત્ર શહેરી રાજ્યનું એક ઢીલું સંઘ હતું. આ શહેરો શક્તિશાળી અને સમૃદ્ધ હતા, પણ તેઓ ઘણીવાર એકબીજા સાથે સ્પર્ધા અને લડાઈ કરતા.
અચ્છા, એટલે આપસમાં જ લડતા હતા.
હા, અને જ્યારે રોમ એક મજબૂત કેન્દ્રીયકૃત શક્તિ તરીકે ઉભરી રહ્યું હતું, ત્યારે ઇટ્રસ્કન શહેરો તેની સામે એક થઈને ક્યારેય લડી શક્યા નહીં. રોમે એક પછી એક શહેરને હરાવીને કે પોતાની સાથે જોડીને આખા પ્રદેશ પર કબજો જમાવ્યો.
તો શું આનો અર્થ એ થયો કે ઇટ્રસ્કન સંસ્કૃતિ અને તેમનો વારસો સંપૂર્ણપણે ભૂંસાઈ ગયો?
ના, અને આ જ સ્મિતની દલીલનો સૌથી મહત્વનો મુદ્દો છે. ઇટ્રસ્કન સંસ્કૃતિ નાશ ન પામી, પરંતુ તે રોમન સંસ્કૃતિમાં ભળી ગઈ.
ભળી ગઈ.
હા, તે રોમન સંસ્કૃતિનો પાયો બની. રોમનોએ માત્ર તેમની ધાર્મિક વિધિઓ જ નહીં, પણ બીજી ઘણી વસ્તુઓ પણ અપનાવી, જેમ કે શક્તિનું પ્રતીક ફેસિસ.
ફેસિસ એ શું છે?
એ લાકડીઓનું બંડલ અને કુહાડી છે. તે મૂળ ઇટ્રુસ્કન રાજચિહ્ન હતું, જે પાછળથી રોમન સત્તાનું અને તમને જાણીને નવાઈ લાગશે, આજે પણ ઘણા દેશોમાં સત્તાનું પ્રતીક છે.
ઓહ, ખરેખર. એટલે કે તેમનો વારસો જીવંત રહ્યો, પણ એક અલગ રોમન સ્વરૂપમાં.
એકદમ સાચું. ગટર વ્યવસ્થા અને કમાન બાંધવાની એન્જિનિયરિંગ તકનીકો, શહેરી આયોજન, ગ્લેડિએટર લડાઈની પ્રથા, આ બધાના મૂળ ઇટ્રોસ્કન સંસ્કૃતિમાં જોવા મળે છે.
વાહ.
તેથી ઇટ્રોસ્કન વારસો અદૃશ્ય ન થયો, પણ તે રોમન સામ્રાજ્યના ડીએનએનો એક એવો ભાગ બની ગયો જેને અલગ તારવી શકાતો નથી.
તેઓ રાજકીય રીતે હારી ગયા, પણ સાંસ્કૃતિક રીતે તો તેઓ જીતી ગયા, એમ કહી શકાય.
હા, સાંસ્કૃતિક રીતે તેઓ વિજેતા સંસ્કૃતિનો જ એક અભિન્ન હિસ્સો બની ગયા.
તો આ બધી વાતચીત પછી ચાલો એક નજર કરીએ કે આમાંથી કઈ મોટી વાતો આપણને શીખવા મળી. પહેલી અને સૌથી મહત્વની વાત તો એ જ કે ઇટ્રસ્કન રહસ્ય એ વાસ્તવમાં કોઈ રહસ્ય નથી.
બરાબર. એ પાછળથી ઊભી કરાયેલી એક કલ્પના છે.
કોના દ્વારા?
થોડું રોમનો દ્વારા, તેમના પૂર્વજોને થોડા વિદેશી અને વિચિત્ર ચિતરવા માટે. અને પછી 18મી-19મી સદીના યુરોપિયન વિદ્વાનોએ તેને એકદમ રોમાન્ટિક બનાવી દીધું. હકીકતમાં તેઓ પોતાના સમયના એક અત્યંત વિકસિત અને ભૂમધ્ય જગત સાથે જોડાયેલા લોકો હતા.
બીજો મુદ્દો જે સ્પષ્ટ થાય છે તે છે પુરાતત્વનું મહત્વ. જ્યારે લેખિત સ્ત્રોત જેમ કે રોમન ઇતિહાસ પક્ષપાતી હોય, ત્યારે જમીનમાંથી મળતા ભૌતિક પુરાવા આપણને વધુ સંતુલિત અને પ્રમાણભૂત ચિત્ર આપે છે. ઇટ્રસ્કન્સના મકબરાના ચિત્રો આપણને તેમના જીવન, તેમના આનંદ અને તેમના મૂલ્યો વિશે વધુ જણાવે છે.
બરાબર. એ આપણને એ સમજવામાં મદદ કરે છે કે તેઓ પોતાની જાતને કેવી રીતે જોતા હતા, નહીં કે તેમના દુશ્મનો તેમને કેવી રીતે જોતા હતા.
ચોક્કસ. ત્રીજું, કોઈ પણ સંસ્કૃતિ એકલી વિકસતી નથી. ઇટ્રસ્કન્સ એનો ઉત્તમ ઉદાહરણ છે.
હા, તેઓ ભૂમધ્ય વિશ્વના એક વ્યસ્ત ચાર રસ્તા પર હતા, જ્યાં ગ્રીક, ફોનિશિયન અને અન્ય લોકો સાથે સતત વિચારો અને વસ્તુઓનું આદાન પ્રદાન થતું હતું. તેમની સંસ્કૃતિ આ મિશ્રણનું જ પરિણામ હતી.
અને છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો,
ઇતિહાસ હંમેશા વિજેતાઓ દ્વારા લખાય છે, એટલે આપણે તે વાર્તા પર સવાલ કરતા શીખવું જોઈએ.
બરાબર.
રોમે ઇટ્રસ્કન્સને કેવી રીતે જોયા તે જાણવું જરૂરી છે, પણ એક પગલું આગળ વધીને એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ઇટ્રસ્કન્સ ખરેખર કોણ હતા. તેમની પોતાની સિદ્ધિઓને સમજવી વધુ મહત્વની છે.
અંતમાં આ આખી ચર્ચા એક બહુ મહત્વનો વિચારવા જેવો પ્રશ્ન ઊભો કરે છે. ઇતિહાસ આપણને બતાવે છે કે શક્તિશાળી સંસ્કૃતિઓ ઘણીવાર પોતાના પરાજિત હરીફોની વાર્તાને પોતાના ફાયદા માટે ફરીથી લખે છે.
હા, બિલકુલ. રોમનોએ ઇટ્રસ્કન્સને એક વિલાસી, અંધશ્રદ્ધાળુ અને નબળા લોકો તરીકે ચિત્ર્યા.
શા માટે?
જેથી તેમના પરનો પોતાનો વિજય યોગ્ય અને અનિવાર્ય લાગે. વિશ્વમાં પણ એવી કઈ વાર્તાઓ છે, કયા સમુદાયોનો ઇતિહાસ છે જે પ્રભાવશાળી અવાજો દ્વારા દબાવી દેવામાં આવ્યો છે અથવા તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે?
કદાચ દરેક રહસ્ય પાછળ એક એવી વાર્તા છુપાયેલી છે જે ફક્ત કોઈના સાંભળવાની રાહ જોઈ રહી છે.
અને તેને શોધવા માટે આપણે સ્થાપિત ધારણાઓ અને વિજેતાઓના ઇતિહાસથી આગળ જોવાની હિંમત કેળવવી પડશે.
સાચી વાત છે.
ઇટ્રસ્કન્સનું સત્ય તેમની કબરોમાં અને તેમના શહેરોના ખંડેરોમાં સદીઓ સુધી દટાયેલું રહ્યું, જેને પુરાતત્વવિદોએ ધીરજપૂર્વક શોધી કાઢ્યું. આ આપણને શીખવે છે કે ઇતિહાસના મૌન પાડી દેવાયેલા અવાજોને સાંભળવા માટે ધીરજ અને ખુલ્લા મનની જરૂર પડે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.